તારીખ 17-9-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 509 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 212
રાજચંદ્ર વચનામૃત પત્રાંક 509 વેદનાના ઉદય કાળે જ્ઞાની અને અજ્ઞાનીના પરિણામ માં મોટો તફાવત છે. બે વચ્ચે ઘણું અંતર છે. જ્ઞાની પુરુષને કાયાને વિશે આત્મબુદ્ધિ થતી નથી. દેહનો રોગ, દેહની પીડા, દેહની વિકૃતિ એ કાંઈ મારામાં નથી. જ્ઞાનમય એવો હું પોતે પોતાના જ્ઞાયકપણાને લીધે જે ભિન્ન અનુભવ છે તેથી દેહમાં પોતાપણું મારાપણું જણાતું નથી, અનુભવાતું નથી, એટલે આત્મબુદ્ધિ થતી નથી. આત્મબુદ્ધિ થતી નથી એટલે માત્ર અભિપ્રાય નથી, એટલું નથી, અભિપ્રાય તો નથી પણ તદુપરાંત એવું પરિણમન પણ નથી. અને આત્માને વિશે કાયા બુદ્ધિ થતી નથી એટલે પોતાના જ્ઞાનમાં દેહની કોઈ પર્યાય અનુભવાતી નથી. પોતાના જ્ઞાનમાં માત્ર જ્ઞાન જ અનુભવાય છે. આત્માપણે તો પોતાનું જ્ઞાન જ અનુભવાય છે. દેહાદીની પીડા કે રોગનું જ્ઞાન થવા છતાં તે જ્ઞાનમાં અનુભવ એનો નથી થતો. બે સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે, તદ્દન ભિન્ન વર્તે છે, સ્પષ્ટ ભિન્ન વર્તે છે. કંઈ અનુમાન થાય છે, આછું પાતળું કંઈક એવું લાગે છે, ઊંડે ઊંડે કંઈક એવું લાગે છે, એવું કંઈ નથી. સ્પષ્ટ ભિન્ન દેહ અને આત્માનું સ્પષ્ટ ભિન્નપણું. જે જ્ઞાન દેહ બાજુથી વ્યાપકપણે મિથ્યા અનુભવ કરતું હતું તે દેહમાં વ્યાપકપણાનો મિથ્યા અનુભવ નાશ પામી ગયો અને પોતાના જ્ઞાન સ્વરૂપમાં જ વ્યાપકપણે પોતાને અનુભવે છે. એટલે જ્ઞાનમાં કાયા બુદ્ધિ દેહ બુદ્ધિ એમને થતી નથી, સ્પષ્ટપણે એ ભિન્ન વર્તે છે. એને દેહાતીત દશા જ્ઞાનીની કહેવામાં આવે છે. એને દેહાતીત દશા કહો કે એને વિદેહી દશા કહો, જનક મહારાજાનું એ નામ પ્રસિદ્ધ થયું છે પુરાણની અંદર. અન્ય મતમાં પણ જનક વિદેહી કહેવાય છે. જૈનમાં તો એ વાત છે જ, પણ અન્ય મતિ પણ જનક વિદેહી તરીકે ઓળખે છે. શ્રીમદજી તો એમ લખે છે કે એમને બહુ મોટી ઓથ એમના ગુરુની હતી. જ્ઞાન દશા હતી અને ગુરુ તરીકે વિશેષ જ્ઞાની એનો સંગ એમને હતો. અષ્ટાવક્ર કરીને લીધા છે, 8 અંગ જેને વાંકા હતા. અન્ય મતિમાં તો એને એવી કથા આવે છે કે જ્યારે પહેલા વહેલા અષ્ટાવક્ર જનક રાજાના દરબારમાં પ્રવેશ કરે છે, એ તો પોતે જ્ઞાની હતા, એમના દરબારમાં પણ બધા વિદ્વાન દરબારીઓ હતા, એનો સંઘ પણ એવો જ હોય ને, એના સંઘથી દરબારીઓ પણ બીજા વિદ્વાનો પણ એના દરબારની અંદર વિદ્વાનોનો પણ એક વિભાગ હતો. એ વિદ્વાન લોકો એને જોઈને હસી પડ્યા, કેમ કે ચાલે ત્યારે આઠે અંગ વાંકા ચૂંકા થઈ જાય, એટલે જે દેખાવ ઘણો કદરૂપો લાગે, એટલે બધા હસવા મીડ્યા એના સામે જોઈને. રાજા તો પોતે ધીર ગંભીર છે, એમણે એનો સમુચિત આદર સત્કાર કર્યો. ત્યારે એણે એમ કહ્યું કે આ તમારા દરબારમાં ચમાર અને ભંગી લોકોને કેમ બેસાડ્યા છે તમે? અમારા વિદ્વાનો હતા એ બધા, વિદ્વાનોને ઉદ્દેશીને કહ્યું કે તમારા દરબારમાં આ ચમારને ભંગી લોકો કેમ બેઠા છે? વિદ્વાનો આશ્ચર્યમાં પડી ગયા કે આવું આપણું અપમાન કર્યું. પછી કહે છે કે આપ સમજાવો શું કહેવા માગો છો, આપ સમજાવો. તો કે એમની નજર મારા હાડકાને ચામડા ઉપર ગઈ, ચમાર હોયની નજર હાડકા ચામડા ઉપર રહે છે. વિદ્વાન હોય તો જ્ઞાનને જુએ, શરીરને ન જુએ, એમ કેવું હતું. એ વિધેય દશાની વાત છે. વેદનાના ઉદયમાં વિદેહી પણ હોય છે, ફરીને ચાલે છે. કાલનો વિષય વર્તે દેહાતીત, દેહનું ખોખું થઈ જાય છે, બહારમાં ખાલી ખોખું, નિષ્પ્રાણ મળદું જોવામાં આવે છે. વ્યવહાર પ્રાણ હોવા છતાં એ વ્યવહાર દસ પ્રાણ પણ પૂતગળ છે, એ પણ જડ જ છે, એમાં કાંઈ ચેતના નથી. ભલે આ શ્વાસોશ્વાસ ઓટોમેટિક ચાલે છે, વિકલ્પ કરવો પડે છે શ્વાસ લેવા માટે, ચાલ્યા જ કરે છે, અને એ પવનની ગતિ આપોઆપ ચાલતી હોવા છતાં નિરંતર વર્ષો સુધી ઊંઘી જાય, જાગે, ધ્યાન હોય, બેધ્યાન હોય, ઉપાધિમાં હોય, નિરુપાધિમાં હોય, ગમે ત્યારે શ્વાસોશ્વાસ તો ચાલે જ. હલનચલન હોવા છતાં એમાં ચેતના નથી, એ શ્વાસોશ્વાસમાં હલનચલન દેખાય છે તો પણ એમાં ચેતના નથી. એ પવનના પરમાણુ જળ છે અને એની ગતિ આગતિ પણ બધી જળની પ્રાયો છે, ચેતનની બિલકુલ નથી. બે સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે, માત્ર પૂર્વ સંબંધ જેમ પથ્થરને સૂર્યના તાપનો, પથ્થરમાં જે ગરમી છે એ ગરમી રહી ગઈ છે, તે પ્રસંગની પેઠે, પ્રસંગ છે એવો તેની પેઠે, તેની જેમ હોવાથી વેદનીય કર્મ આયુષપૂર્ણતા સુધી અવિષમભાવે વેદવું થાય છે. અવિષમભાવે એટલે અનિષ્ટ છે, મને દુઃખનું કારણ છે, મને અનિષ્ટ છે, મને નુકસાનકારક છે, મને અશાંતિનું કારણ છે, એવું કાંઈ જોવામાં આવતું નથી. માત્ર એ જ્ઞેય તરીકે જોવે છે, એની અવસ્થાનું જ્ઞાન કરે છે. એ પ્રકારનો ઉદય મારાથી ભિન્ન છે એવું ભિન્નપણે એનું જ્ઞાન કરે છે, અથવા જ્ઞાન થાય છે. પણ તે વેદના વેદતા જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી. કેવું વચન વાક્યનું છે, એ વેદનાનો અનુભવ કરતા પીડા જ્ઞાનમાં જણાતા તેમને સ્વરૂપ જ્ઞાનની જે ધારા ચાલે છે, જેને જ્ઞાન ધારા કહેવામાં આવે છે, જે નિરંતર ધારાવાહીપણે ચાલુ છે, એમાં ભંગ નથી પડતો. વેદનાને કારણે એ તૂટી જાય, પાછી સંધાઈ જાય, વેદના ઓછી થાય કે મટે ત્યારે, વળી વેદના વધે ત્યારે તૂટી જાય, એવું થતું નથી. નાનધારાની અંદર અનંત ગુણ ચાલુ છે, સુખ એ ચાલુ છે ને બીજા અનંત ગુણ પણ ચાલુ જ છે. પરિણામ નારકી પણ ઉપજે. અહીંથી શ્રેણીક મહારાજા વગેરે ક્ષાયિક લઈને ગયા છે. એક નમસ્કાર મંત્ર રોજ બોલવો એટલો પણ નિયમ ને વ્રત નથી જેને, ક્ષાયિક સંકેત છે. અને પહેલા તીર્થંકર થશે આદિનાથ ભગવાન. આવતી 24 ના એ આદિનાથ છે. રાડ પાડે બિલમાંથી જ્યાં શરીર બહાર આવે, ત્રાસ 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 જોનાર જોઈ ન શકે એટલો ત્રાસ થાય. અંદર જ્ઞાન ધારા ચાલુ છે, આ એક ચમત્કાર છે. રાડો પાડતા એટલો દ્વેષના પરિણામ, રાડ પાડે છે એ દ્વેષ ભાવ છે, એટલા તીવ્ર દ્વેષના પરિણામ લાગે. પણ અંદરમાં જ્ઞાન ધારા ચાલુ છે. આવી સ્થિતિ કેટલા અસામાન્ય અથવા અસાધારણ તીવ્ર આત્મરસે કરીને આત્માનું વેદન લીધું હશે, કે જે વેદન આવી પ્રતિકૂળતાના પ્રસંગમાં પણ છૂટતું નથી અને સહજપણે ચાલુ રહે છે. ચાલુ રાખવું પડે એવો વિકલ્પ નથી, છે જે ચાલુ રહી જાય છે. કેવી રીતે દર્શાવી હશે, કેટલા તીવ્ર રસે કરીને આવી હશે, કેટલા તીવ્ર પુરુષાર્થે કરીને આવી હશે, આ એક વિચારવાન માટે વિચારવાનું સ્થળ છે. વિચારવાન જીવને આ વિચારવાનું સ્થાન છે કે આ તે કેવી રીતે શરૂ થયું હશે, કે નારકીની પ્રતિકૂળતામાં છૂટતું નથી, આ વિચારવા જેવું વિષય છે ખરેખર. હા, કાપે ત્યારે શરીરના તલ જેવડા જેવડા ટુકડા કરે, કાપી કાપી હથિયારથી એવી રીતે કાપે, તલ તલ જેવડા ટુકડા કરી નાખે, અસંખ્ય ટુકડા કરી નાખે. મોટા શરીર હોય છે, પારાની જેમ ભેગું થઈ જાય. પણ વેદના એટલી, જેનો પાર નહીં એટલી વેદના હોય. પણ આત્મામાં અંદર જ્ઞાન ધારા એ વખતે ચાલે છે, અને સુખની ધારા પણ ચાલે છે. અંતર સુખ રસ ઘટા ઘટી, કેવા પુરુષાર્થી એ પરિણમનનો પ્રારંભ કર્યો હશે, જ્યારે શુદ્ધોપયોગ આવ્યો હશે ત્યારે કેવા જોરથી આવ્યો હશે, આ વિચારવા જેવો વિષય છે. પછી ધારા જ છૂટતી નથી, ઉપયોગ છૂટે છે પણ ધારા છૂટતી નથી. આમ તો સામાન્ય જ્ઞાનને જોવામાં આવે તો એ ધારા ચાલુ જ છે. જોવી હોય અને પોતામાં જોવી હોય તો જ્ઞાન સામાન્યની ધારા ચાલુ જ છે. પણ જ્ઞેયાકાર જ્ઞાનમાં એટલો બધો આસક્ત છે આજે કે એને લઈને એ તિરોભૂત છે, એને ઢંકાઈ ગયેલી છે, છે પણ આચ્છાદિત થયેલી છે. આ પરિસ્થિતિ છે. હે, અજ્ઞાન ચાલુ જ છે, ચાલુ જ છે. સામે છે, વેદન રૂપ છે. અભેદ છે, આત્માથી એ અભેદ હૈ, અભેદ છે. ચતુરાંગુલ હૈ દ્રગ સે મિલે હૈ, એક દ્રષ્ટિ પડવી જોઈએ. એટલા માટે તો આચાર્ય દેવે 15મી ગાથામાં એ જ્ઞાન સામાન્યનું દ્રષ્ટાંત રસોઈના દ્રષ્ટાંત સાથે આપ્યું છે કે અનેક પ્રકારના જેની અંદર મસાલા નાખવામાં આવ્યા છે, એવું જે શાક કે ફરસાણ કે એટલે જેની અંદર નમકનો પ્રયોગ હોય, મીઠાઈની અંદર મીઠું નથી નાખતા, નમક નથી નાખતા, ખાંડ નાખે એમાં નથી, પણ આની અંદર તો ખાંડની ચપટી પણ કે નાખે કે ગોળ નાખે, ખટાશ નાખે, તીખાશ નાખે, બધું નાખે, તો પણ એકલા મીઠાને પારખવા માટે ઉપયોગ થોડા પરિચય પછી બરાબર કાર્ય સિદ્ધ થાય છે કે આમાં મીઠું ઓછું પડ્યું છે, ગમે એટલું નાખ્યું હોય તો પણ ઓછું છે એ વાત નક્કી છે, અથવા વધારે છે એ વાત વધારે તો ખબર પડે, પણ ઓછું અને સ્વપ્રમાણતાની પણ ખબર પડે છે. એવું જ આ છે કે અનેક જ્ઞેયોના પ્રતિબિંબો, જ્ઞાનાકારો, જ્ઞેય અનુસાર ઉત્પન્ન થતા જે જ્ઞાનાકારો, જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર, શું આ પર પ્રકાશકપણાને જ્ઞાનાકાર કહે છે, શું એ જ્ઞાનાકારો અનેક હોવા છતાં પણ જ્ઞાન સામાન્ય છે ત્યાં, એને જોવાની દ્રષ્ટિ સાધ્ય કરવામાં આવે, એ દ્રષ્ટિકોણ સાધ્ય કરવામાં આવે તો એ નિરંતર ધારાવાહી પણે જ્ઞાન 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 પણે ચાલુ જ છે. ગુરુદેવ એમ કહેતા જ્ઞ 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 પણ એ ચાલુ જ છે, બસ એવો સ્વભાવ છે, એ વ્યક્ત સ્વભાવ છે, એવો જ સ્વભાવ અવ્યક્ત સ્વભાવ દ્રવગુણમાં છે, એવું જ સ્વરૂપ છે. એને લક્ષમાં લઈને, એને વેદનમાં લઈને, એની મુખ્યતા કરીને, એને સ્વપણે ગ્રહણ કરવામાં આવે છે, એમાં અસ્તિત્વને અનુભવ કરવામાં આવે છે, પોતાના હોવાપણાનો એમાં અનુભવ કરવામાં આવે છે, ત્યારે જીવ નિરુપાધિક ભાવને અથવા ઉપાધિરહિતપણાને એવા પોતાને, ઉપાધિરહિત એવા પોતાનો અનુભવ કરે છે. કેમ કે ત્યાં ઉપાધિ નથી, ઉપાધિ જ્ઞાનાકાર સુધી છે, જ્ઞાન વિશેષ સુધી ઉપાધિ છે, જ્ઞાન સામાન્ય સુધી ઉપાધિ નથી. હા, સ્વભાવને જોવે તો વાંધો નથી, પણ એ જ સામાન્ય છે ત્યાં, સ્વભાવ તો સામાન્ય છે ને, સ્વભાવ ક્યાં જ્ઞાનાકાર છે. ભિન્ન ભિન્ન જે વિશેષ જ્ઞાનાકારો થયા એ સ્વભાવ નથી, કેમકે સ્વભાવ એકરૂપ છે અને જ્ઞાનાકારો છે તે અનેકરૂપ છે, માટે સ્વભાવ નથી. એ નિવૃત્તિ એને નથી લીધી, જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરવાની નિવૃત્તિ લીધી નથી ઉપયોગે, કેમ કે એમાં દિશા ફેર થાય છે, પડખું ફેરવવું પડે છે. જ્ઞાન સામાન્ય એ અંતઃતત્વ સ્વરૂપ છે અને એની પાસે જ્ઞાન વિશેષ બહિર તત્વ છે, જ્ઞાનાકાર છે તે બહિર તત્વ છે, એક જ પર્યાયમાં બે છે, એક બહિર તત્વ છે, એક અંતર તત્વ છે. અંતર તત્વથી પોતાને ઓળખે, પોતાને અનુભવે તો નિવેડો છે, અને નહીતર સંસારનું ચક્કર એ પણ અનંત છે અને દુરંત છે, અનંત છે ને દુરંત છે, અનંતકાળથી ચાલ્યું છે, અંત આવવો મુશ્કેલ છે એવું છે. જરા છે બધી પરિણામની અંદર રમત છે, એક સમયના પરિણામની અંદર બધી રમત છે, દિશા ફેરે એટલે વાર છે. ચતુરાંગુલ હૈ દ્રગ સે મિલે, ચાર આંગળ એટલે અંતર જ નથી એમ કે દ્રષ્ટિને તો ચાર આંગળ એ કાંઈ અંતર ન કહેવાય. જે દ્રષ્ટિ માઇલો સુધી જોવે એને ચાર આંગળ નજીકની ચીજ જોવી, ચાર આંગળ એટલે અહીંયા નજીકની ચીજ જોવે એમાં શું એને તકલીફ છે કે છે. છતાં અનંત કાળ ગયો છે. કહે છે કે જ્ઞાની પુરુષને વેદના વેદતા જીવને સ્વરૂપ જ્ઞાનનો જ્ઞાની પુરુષને ભંગ થતો નથી, અથવા જો ભંગ થાય તો તે જીવને તેવું સ્વરૂપ જ્ઞાન સંભવતો નથી. તો સ્વરૂપ જ્ઞાનનો અભાવ છે ત્યાં. આત્મજ્ઞાન હોવાથી ઉપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી. આત્મજ્ઞાનને પોતે એક જગ્યાએ આગળ આત્મધ્યાનનું કારણ કહ્યું છે કે જે આત્મધ્યાન નિર્વાણનું સાક્ષાત કારણ, મોક્ષનું સાક્ષાત કારણ છે. આત્મજ્ઞાન હોવાથી પૂર્વ ઉપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી. જેને આત્મજ્ઞાન હોય એને પૂર્વે ઉપાર્જન કરેલું માઠા પરિણામથી અજ્ઞાન ભાવે એ કર્મનો અભાવ થઈ જાય, નાશ પામી જાય એવું કાંઈ નથી. તેની સ્થિતિ એ નાશ પામે, એની સ્થિતિ પૂરી થાય ત્યારે ઉદયમાં આવીને એ ખરે છે. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી. એવું જે વેદનીય કર્મ છે એ જ્ઞાનને આવરણ કરવાનો નૈમિતિક ધર્મ ધારણ કરતો નથી, એવો કોઈ એનામાં નિમિત્ત નૈમિતિક પણ સંબંધ નથી થતો. અવ્યાબાધપણાને આવરણ રૂપ છે, એ સાતા વેદની છે, એ અવ્યાબાધત્વને વ્યક્ત થવા દેતું નથી. આવરણરૂપ છે એટલે સિદ્ધ દશામાં જે અવ્યાબાધત્વ વ્યક્ત થાય છે તે વ્યક્ત થવા દેતું નથી, અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાધપણું પ્રગટ થતું નથી. વેદનીનો ઉદય હોય ત્યાં સુધી કોઈ પરિપૂર્ણ અવ્યાબાધપણે ન હોય, પણ પૂર્ણ જ્ઞાન સાથે તેનો વિરોધ નથી. શું? સંપૂર્ણ જ્ઞાન સાથે તેનો વિરોધ નથી. સંપૂર્ણ જ્ઞાન હોય છે ત્યાં અવિરોધપણે તે રહે છે. અહીંયા લીધું છે ને તીર્થંકરને પણ તેરમા ગુણ સ્થાને ચાર અગાતીમાં વેદનીનો ઉદય છે. સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાદ છે એવો નિજરૂપ અનુભવ સંપૂર્ણપણે વર્તે છે. જ્ઞાનમાં સંપૂર્ણ અવ્યાબાદપણું સાક્ષાત ભાષે છે, સર્વ આત્મપ્રદેશોનું જ્ઞાન થાય છે. જે આત્મપ્રદેશોનું ચોથા ગુણ સ્થાને કે બારમા ગુણ સ્થાન સુધી છદ્મસ્થને પ્રત્યક્ષ જ્ઞાન નથી થતું, એવું પ્રત્યક્ષ આત્મપ્રદેશોનું દેખવું ત્યાં થાય છે કેવળ જ્ઞાનમાં. એટલે અનુભવ વર્તે છે, તથાપિ સંબંધપણે જોતા તેનું અવ્યાબાધપણું વેદનીય કર્મથી અમુક ભાવે એટલે અમુક પ્રકારે રોકાયેલ છે. જ્ઞાનમાં નહીં રોકાયેલું હોવા છતાં પણ વ્યક્ત થવામાં તે પ્રકારથી રોકાયેલ છે. જોકે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી આ આઠે કર્મનું એમને આવરણ અને નિરાવરણપણાનું બહુ ચોખ્ખું જ્ઞાન છે એ સ્પષ્ટ થાય છે અહીંથી. શું? જોકે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી, એટલે એ કર્મ અને આત્મા જુદી જુદી ચીજ છે. કર્મ જુદી ચીજ છે, આત્મા જુદી ચીજ છે. કર્મ મને હેરાન કરે છે એ વાત જ્ઞાનીને નથી. એને આત્મબુદ્ધિ નહીં હોવાથી અવ્યાબાધ ગુણને પણ માત્ર સંબંધ આવરણ છે, સંયોગ રૂપે આવરણ છે, સાક્ષાત આવરણ નથી. ખરેખર સાક્ષાતપણે જ્ઞાનમાં તો નિરાવરણપણે પોતાને જોવે છે, પોતાના પ્રદેશે પ્રદેશે નિરાવરણપણું જોવે છે. અવ્યાબાધ ગુણથી પણ અવ્યાબાધપણાથી પણ નિરાવરણપણે જોવે છે. વેદના વેદતા જીવને કાંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે, પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી. આમ કર્યું, વેદના જ્ઞાનીને હોય પણ જ્ઞાનીને વેદના કાળે પરિણામમાં વિષમતા ન હોય, સંપણું હોય. અલ્પરાગ છે એ એટલો બધો અલ્પ છે કે એના સંપણા અને વિષમપણાની તુલના કરવામાં આવે, તોડવામાં આવે, તો જ્ઞાની સમસ્વભાવે એને વિદે છે, સંભાવે એને વિદે છે, એમ જ કહેવું ન્યાયયુક્ત છે. વિષમ પરિણામથી વિદે છે એમ કહેવું ન્યાય સંપન્ન નથી. નારકીમાં તો કે ત્યાં પણ શું છે કે ઉપયોગ માનો કે શરીરની વેદના ઉપર છે, પરિણતિ તો આત્મા ઉપર છે, તો બેમાં મુખ્ય વૃત્તિ કોણ? એક પરિણામની બે ફાળ જુઓ તો બંને વૃત્તિ છે, ઉપયોગરૂપ વૃત્તિ અને જે સામાન્ય ધારા છે એ રૂપ વૃત્તિ. તો મુખ્યતા કોની છે? ધારાની મુખ્યતા છે. જે આત્મા સાથે અભેદ છે એની મુખ્યતા છે, વેદના સાથે જોડાયેલો ઉપયોગ છે એની મુખ્યતા હોતી નથી. આમ છે, એટલે વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે. પૂર્વ ઉપાર્જિત અજ્ઞાનનું એ ફળ છે, વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પણ અજ્ઞાન ભાવે બાંધેલા કર્મનું ફળ વ્યક્ત થયું છે, પ્રગટ થયું છે. પણ એ ફળ સાથે અજ્ઞાન પણ હવે સંબંધ રહ્યો નથી. આ મારો ઉદય છે અને આ મારો આકરો ઉદય છે એમ જ્ઞાની અનુભવતા નથી. ઉદય ઉદયમાં છે ને હું મારામાં છું. બહુ અલૌકિક ને અદ્ભુત દશા છે. એટલે જ્ઞાનીઓ પણ એને વંદન કરે છે. અજ્ઞાનીની ક્યાં વાત કરવી? અજ્ઞાનીને તો ભાન ન હોય તો ગમે તે પ્રકારના પરિણામ થાય, પણ જ્ઞાની પણ એને વંદન કરે છે. એવી વંદનિક દશા છે, પૂજનિક દશા છે. આમાં કાર્તિકેયનો પરીક્ષામાં લીધું છે, 336 કેવી ગાથા છે. વંદનિક છે, પૂજનિક છે, સ્તુતિ કરવા યોગ્ય છે. શું પૂજા? પૂજનિક, પૂજી શબ્દ વાપર્યો છે. અને ત્યાં એ વાત લીધી છે કે અવિરતપણું હોવા છતાં પણ, પાછું એમ નથી કે કોઈ મુનિની વાત લીધી છે, નહીંતર એમ લગાડી દઈએ એ તો મુનિની વાત છે. ત્યાં એવું ગાથા એ ચાલે છે કે અવિરતીપણું હોવા છતાં પણ આ જે જ્ઞાનીની દશા છે એ વંદનિક છે, પૂજનિક છે અને સ્તુત્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે. ભ્રમ છે એ જો ભ્રમરૂપે સત્ય નથી. હવે તર્ક કરીએ અને સમજવા માટે પ્રતિપક્ષ લઈએ કે જો ભ્રમ ભ્રમ તરીકે સાચો નથી તો ખોટો ભ્રમ હોય એનો વાંધો હું? ભ્રમ જ ખોટો હોય તો ભ્રમ પોતે ન હોય, ખોટો એટલે ભ્રમ જ ન હોય તો પછી કઈ જીવને નુકસાન નથી. પણ જે ભ્રમ છે એ ભ્રમ તરીકે સાચો છે. હા, ભ્રમરૂપ અવસ્થા સાચી છે એમ કેવું છે. જેનાથી ભ્રમ થયો છે એવી વસ્તુ સ્થિતિ નથી, માટે એ કલ્પના છે. એને જેમ કે સ્વપ્નો, સ્વપ્નનો દ્રષ્ટાંત લઈએ, એની સાથે મેળ ખાય છે કે સ્વપ્નમાં જે કાંઈ ખાધું પીધું, આનંદ કર્યો, માર ખાધો, દુઃખી થયો, સુખી થયો, સ્વપ્નમાં ને સ્વપ્નમાં, એ બધું ખોટું છે. નથી કાંઈ ખાધું, નથી કાંઈ પીધું, નથી કોઈ એને માર્યો, નથી ક્યાંય રાજી થયો, નથી ક્યાંય દુઃખી થયો, પણ સ્વપ્નું સ્વપ્ન તરીકે સાવ સાચું છે. સપનું જ નથી એમ નહીં કહી શકાય એને. એ બરાબર છે, સત્ય એવો ભ્રમ છે એ બરાબર છે. જીવના પરિણામમાં એ ભ્રમ છે, એ હકીકત છે. એમ સ્વપ્નું સ્વપ્ના તરીકે સાચું છે, એ જાગ્રત દશા નથી એમ કહેવું છે. પણ સ્વપ્નમાં જે કાંઈ થયું તે બધું ખોટું છે એમ કહેવું છે. કેમ કે તો ઊંઘમાં સૂતો છે, વાસ્તવિકતા એ તો એ ઊંઘમાં સૂતો છે. કાંઈ નથી થયું, નથી ખાધું, નથી પીધું, નથી દોડ્યો, નથી ચાલ્યો, નથી દુઃખી થયો, નથી સુખી થયો, ઊંઘે છે તો વાસ્તવિક બને તો. પણ સ્વપ્નું નથી એમ જો કયો તો એ વાત બરાબર નથી. એ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને વિશે નહીં એવા પર પદાર્થોમાં પોતાપણો અનુભવ કરે છે એમ વાત લીધી છે. એ પત્ર છે 537 છે. સરસ વાત કરી છે. 436 પાને 3/6 લીટી આમ સ્વપ્નમાં જોવે, કોઈ જોઈ શકે છે વાસ્તવિક? પણ સ્વપ્નમાં જોવે તો એ બધું ખોટું છે. કેમ કે તો સૂતો છે, પલંગમાં પથારીમાં નિરાંતે સૂતો છે. પણ સ્વપ્નું સ્વપ્નું નથી એમ નહીં કહી શકાય, સપના તરીકે એ સાચું છે એમ કહેવું છે. જેમ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે કુટુંબ પરિવારમાં મમત્વ કરે છે, મકાન આદિમાં, આબરૂ કીર્તિ આદિમાં. બીજા દ્રવ્યને વિશે સ્વપ્ણે માને છે, એ જ માન્યતા તે સંસાર છે અને તે જ અજ્ઞાન છે. આ એનો સંસાર છે. પેલી બધી ચીજો સંસાર નથી, પણ એમાં સ્વપણાની માન્યતા તે સંસાર છે, તે અજ્ઞાન છે. તે નરકાદી ગતિનો હેતુ છે, નરક નિગોદમાં જવાનો હેતુ એ છે. નરકાદી ગતિનો હેતુ તે જ છે, એટલે ભયંકર અનિષ્ટ છે આ. આવું જે સંયોગોમાં રહેલા અન્ય પદાર્થોને વિશે સ્વપણાનું ભાષ્યમાન થવું ભ્રમણાએ કરીને, અજ્ઞાને કરીને, એ ભયંકર અનિષ્ટ છે એમ લેવું. નહીતર ખસશે નહીં જલ્દી, એ રોગ ઘર ઘર કરી ગયેલો છે. ભયંકર અનિષ્ટ છે. નરક નિગોદ ગતિનો હેતુ તે જ છે, તે જ અનંત જન્મ મરણનું કારણ છે, તે જ દેહ અને દેહના વિકાર એટલે રોગનું એ કારણ છે, અને તે જ પુત્ર પિતા તેમજ શત્રુ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. કલ્પનાથી વિચાર કરે છે કે આ મારો શત્રુ છે, આ મારો મિત્ર છે, આ પિતા છે, આ પુત્ર છે. વાત એક સાચી નથી. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. આ કલ્પના, આ અજ્ઞાન, આ માન્યતાની નિવૃત્તિ થઈ સહજ જ મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે, એવી ભ્રમણા જવાને અર્થે આ સત્સંગ અને સત્પુરુષ આદિ સાધન કયા છે, એના માટે આ બધા સાધન, સત્પુરુષ સત્સંગ આદિ સાધન છે. આ કલ્પનાની નિવૃત્તિ કરવા માટે છે કે આ કલ્પના મારી જૂઠી છે, આ નિવૃત્ત થાવ ભયંકર અનિષ્ટ છે, અનંત દુઃખનું આ મૂળિયું છે, અને આ અનંત દુઃખની મૂળમાં જે ગાંઠ છે એ નહીં છેદો તો એ ગાંઠમાંથી નીકળ્યા જ કરશે દુઃખનો પ્રવાહ. શું એ વાત કરી છે, ઘણું મહત્વ લીધું છે, ઘણું મહત્વ લીધું છે. એમણે પોતાના અનુભવનો એ પોકાર છે, જાતે સ્મરણ જ્ઞાનમાં અનેક ભવોની અંદર સત્સંગ વિના બહુ માથા ફોડ્યા છે, ઘણો પરિશ્રમ કર્યો છે, પણ પત્તો ખાધો નથી. કોઈ એક ભવની અંદર કોઈ સત્પુરુષનો યોગ થયો છે અને એમણે જોયું કે ઓહો, એકલા હાથે વગર સત્પુરુષે મથી મથીને મરી ગયો, મારો પત્તો ખાધો નહીં. અને જે સત્પુરુષના યોગમાં સહજ માત્રમાં રમત માત્રમાં પત્તો મળી ગયો, સચ્ચો તુરાંગુલ હૈ દ્રગસે મિલે હૈ. પણ વાત રહી સગુરુ ગમકી, અનંત પ્રત્યક્ષ એવા સ્વરૂપને પ્રત્યક્ષ અંશથી પ્રત્યક્ષ કરી દેખાડે છે, હથેળીમાં આત્મા આપે છે. જોવાર્યો આટલું સહજ માત્રમાં જેના યોગે થાય છે, એટલે એ સત્સંગને એમને અનુભવથી વારંવાર. બીજો એક બહુ સીધો સાદો વિચાર થઈ શકે એવું છે કે ચાલતી સંસાર દશામાં, અજ્ઞાન દશામાં, મુમુક્ષુ દશામાં ઉપયોગ તો નિરંતર બહાર જ જાય છે. સર્વ પરિણામ આત્માના બહાર ને બહાર જ જાય છે. હવે જો પરિણામ બહાર જ જાય છે તો બહારમાં ક્યાંક સત હોય તો એ અંતર સત બાજુ આવે. બહારમાં બધું અસત છે જો, તો એ અસતમાં તો અનંતકાળથી ઉપયોગ રમે છે, ઉપયોગ ભમે છે અને દુઃખી થાય છે. ત્યારે એ સત્સંગમાં એનું નામ જ સતનો સંગ છે, એનું નામ પણ સતનો સંગ છે. જેને સત પ્રગટ થયું છે એવા પુરુષનો સંગ, અથવા જે સગ સત પ્રગટ કરવા માગે છે એવા મુમુક્ષુઓનો સંગ, બસ એને સત્સંગ કહ્યો છે. એટલે એમ કહ્યું કે હવે જો આ તારા ઉપયોગ જ પરિણામ નિરંતર બહાર જ રહે છે તો પછી વિવેક કરતો કે અસતનો સંગ છોડ અને સતનો સંગ કર. સીધી વાત છે. જ્ઞાની પુરુષને નહીં ઓળખવાનું કારણ પણ અસત્સંગ જ છે, બીજું કાંઈ નથી. પ્રગટ સત હોવા છતાં નહીં ઓળખવાનું કારણ પણ અસત્સંગ છે. જ્ઞાની પુરુષને ન ઓળખે અથવા ઓઘ સંજ્ઞામાં રહી જાય, જ્ઞાની તરીકે જાણે પણ ઓઘ સંજ્ઞા એ જાણે, એનું કારણ પણ અસત્સંગ છે. ઓઘ સંજ્ઞાને લઈને પૂરું વિનયાન્વિત ન થવાય, ઓછો વિનય રીએ વિનય કરે પણ ઓછો વિનય કરે, એવી જે ક્ષતિ રહે એનું કારણ પણ અસત્સંગ છે. અને જ્ઞાનીથી વિમુખ થાય, ઉપેક્ષા કરે, અવગણના કરે, જ્ઞાનીને ગૌણ કરે, આજ્ઞા વિરુદ્ધ જાય, એનું કારણ પણ અસત્સંગ જ છે. અથવા જ્ઞાનીની પોતાના વિચાર પ્રમાણે તુલના કરે અને સરખામણી કરે, એનું કારણ પણ અસત્સંગ છે. અથવા જ્ઞાની કરતાં પોતાના કુટુંબ અને પરિગ્રહાદિક વિશે વિશેષપણે વજન રહ્યા કરે, અથવા વધારે સ્નેહ ને પ્રેમ રહ્યા કરે જ્ઞાની કરતાં પણ, એનું કારણ પણ અસત્સંગ જ છે. એમ અસત્સંગની માયા બહુ મોટી છે. અને એ જેમ સત્સંગ આત્માને નિર્વાણનું કારણ છે, એમ આ અધોગતિનું, નરક નિર્ગોદાદિકનું કારણ છે. એટલે આ જગ્યાએ શાસ્ત્રકારોએ પુકારી પુકારીને જીવને ચીતવો છે. આમાં ભાઈ ઘણા બોલ લીધા છે આની અંદર. આની કહ્યું છે ને, તારવું છે ને, પરમાગમ ચિંતામણી 100 શાસ્ત્રોમાંથી, એમાં અસત્સંગના અને સત્સંગના ઘણા બોલ લીધા છે. તું અજગરના મોઢામાં જાજે પણ અસત્સંગમાં જાતો નહીં. દાવા નળ હળગતો હોય તો એમાં કૂદકો મારીને બળી જાજે, પણ અસત્સંગમાં જાતો નહીં. દરિયામાં પડતું મૂકજે, પણ અસત્સંગમાં જાતો નહીં. ઘણા ઘણી ઉપમા બોલી દઈશ એનું ભયં, કેમ કે ઓલા બધામાં એક વખત મૃત્યુ થાય છે, અનંત જન્મ મરણ ની વણઝાર ઉભી થઈ જશે. સત્સંગનો મહિમા ઘણો નીકળે છે આમાંથી. શું કહે છે અહીંયા, કે વેદના વેદતા જીવને વિષમભાવ થવો એ અજ્ઞાનનું લક્ષણ છે, પણ વેદના છે કે પૂર્વ ઉપાર્જિત કર્મનું ફળ છે, અજ્ઞાનનું કાંઈ લક્ષણ નથી. વર્તમાનમાં તો તે માત્ર પ્રારબ્ધ ઉદય રૂપે છે, તેને વેદતા જ્ઞાનીને તો અવિષમપણું છે. એટલે જીવ અને કાયા જુદા છે એવો જે જ્ઞાન યોગ, કયો કયો યોગ કીધો અહીંયા, શરીરની ક્રિયાઓનો યોગ નહીં પણ જ્ઞાનનો વ્યાયામ, શરીરનો વ્યાયામ નહીં જ્ઞાનનો યોગ છે, તે જ્ઞાની પુરુષનો અબાધ જ રહે છે. વેદના વેદતા વેદતા એ જ્ઞાની પુરુષને જ્ઞાન યોગમાં બાધા પહોંચતી નથી. હા, એના કરતાથી જુદો જ એવો જ્ઞાન યોગ છે કે જે જ્ઞાન સ્વભાવ સાથે જોડાયેલો રહે છે. યોગ નામ જોડાવું, યુજ યોજ ટુ જોઈન, યુજ ધાતુ છે જોડાવું. જ્ઞાન જ્ઞાનની સાથે જોડાયેલું રહે, જ્ઞાન જ્ઞેયની સાથે જોડાયેલું ન રહે, પણ જ્ઞાન જ્ઞાનની સાથે જોડાયેલું રહે તેને જ્ઞાન યોગ કહીએ. એવો જ્ઞાન યોગ છે એ વેદના વેદતા પણ જ્ઞાનીને બાધા પામતો નથી, અબાધ જ રહે છે. માત્ર વિષમભાવ રહિતપણું છે. શું કહે છે કે એમને વિષય વિષમભાવ રહિતપણું છે, એ પ્રકાર જ્ઞાનને અવ્યાબાધ છે. અને એવું જે વિષમભાવ રહિતપણું છે તે જ્ઞાનનો અવ્યાબાધપણાનો પ્રકાર છે. વિષમભાવ છે તે જ્ઞાનને બાધાકારક છે, વિષમભાવ છે એ બાધાકારક છે, અને વિષમભાવનો અભાવ તે અબાધાકારક છે. દેહમાં દેહબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ, અને આત્મામાં આત્મબુદ્ધિ થતાં દેહથી ઉદાસીનતા ઉપેક્ષા અને આત્મામાં સ્થિતિ છે. ચાર બોલ લીધા, દેહમાં દેહબુદ્ધિ પણ આત્મામાં આત્મબુદ્ધિ. હવે દેહ પ્રત્યે શું, તો કે ઉદાસીનતા, અને આત્મામાં તો કે આત્મામાં સ્થિરતા સ્થિરત્વ. એવા જે જ્ઞાની પુરુષ તેનો વેદના ઉદય તે પ્રારબ્ધ વેદવા રૂપે છે, માત્ર એ પૂર્વ કર્મને સંભાવે વેદી લીએ છે, પરપણે વેદી લીએ છે, સ્વપણે વેદતા નથી, તેથી તે નવા કર્મનો હેતુ થતો નથી. એટલે એ વેદનાથી એમને નવા કર્મ બંધાતા જ નથી. અલ્પ બંધાય છે, ખરી જવાના છે માટે બંધાતા નથી એમ કહેવામાં આવે છે. એની ગણના જ કરતા નથી, અથવા એનું પ્રમાણ એટલું બધું ઓછું છે કે ગણવા જેવું નથી રહેતું, એમ નહીવત છે. અહીંયા પહેલા પ્રશ્નનો ઉત્તર પૂરો થાય છે, લલ્લુજીના પહેલા પ્રશ્નનો ઉત્તર અહીંયા પૂરો થાય છે. હવે બીજું પ્રશ્ન કહે છે. હા, બહુ સારો વિષય ચાલ્યો છે, અને આ વિષય છે એ તો દરેક જીવને પ્રયોજનભૂત છે, કેમ કે બીજેથી છટકશે, બીજું બધું સહન કરશે, પણ વેદના અને પીડા પી શકાતો નથી. એવી દેહની પીડા હોય, આ કેન્સરની પીડાઓ બહુ થાય છે, કોઈ કોઈને થાય છે, કે એને એમ થાય કે આપઘાત કરીને આ દેહ છોડી દઉં, કાં તો એ પીડાવાળા એમ કે આ ઓપરેશન કરીને મારું હાર્ટનું અંગ કાપી નાખો, ત્યાંથી ખસવા માટે શું કરે કે આ અંગ મારું કાપી નાખો, ઓપરેશન મને જલ્દી કરી નાખો, પણ મારે આ પીડા જુદી નથી. છતાં એ પીડાથી છૂટો થઈ શકતો નથી, વેગળો થઈ શકતો નથી, દૂર થઈ શકતો નથી, આપઘાત કરીને પણ દૂર ન થઈ શકે એવી એક આ પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિને પણ સુખમયપણે વેદવી હોય અને તો આ એકનો ઉપાય છે, આ ઈલાજ છે, આ એની દવા છે કે જેની કિંમત કોઈ રીતે થઈ શકે એવી નથી, કોઈ પ્રકારે થઈ શકે એવી નથી. બીજી દવા તો પૈસા આપતા મળે છે, આ વગર પૈસા આપતા મળે છે, છતાં એની કિંમત થઈ શકે એવું નથી એમ છે. કેમ કે આ દવા દેનારા નિષ્પ્રહ ધર્માત્માઓ હોય છે, એ કાંઈ પણ એનો બદલો કદી માગતા નથી. અથવા આવી ઊંચી અધ્યાત્મ વિદ્યાને કોઈ તુચ્છ વસ્તુથી એ વેચતા નથી. કેમ કે સામે વેચે તો આમે વસ્તુ તો તુચ્છ છે, કોઈ પણ સામે સોનું ચાંદી પૈસા હીરા કાંઈ માન બહુમાન જે ગણો તો એ બધું તુચ્છ જ છે એની પાસે. એવી તુચ્છ વસ્તુના બદલામાં આવી કોઈ અધ્યાત્મ વિદ્યાને વેચવાનું કોઈ પસંદ કરે નહીં, એના જાણકાર તો કોઈ પસંદ કરે નહીં. સીધી વાત છે. તો તમને કોઈ એમ કે આ તમારી પાસે કરોડોનો હીરો છે, આ ખોટા રૂપિયામાં આપી દો ને, રૂપિયો પણ ખોટો હોય પાછો આપે કોઈ? આવડો મોટો હીરોને ખોટા રૂપિયામાં દેવાનો? આ એના જેવું છે કે જે ચૈતન્યની આત્મસુખની ને આત્મશાંતિની વિદ્યા છે એની પાસે જગતના તમામ પદાર્થો ખોટા રૂપિયા જેવા છે, કે એની બદલીમાં કોઈ એને વેચે એવું એ વિષયના તજજ્ઞો માટે તો સંભવિત નથી. ન જેની પાસે વિદ્યા નથી એ વેચે છે તો એ વિદ્યાને વેચતા નથી, પણ એક કોઈ ખોટો વેપાર કરે છે. વેચે છે એટલે શું? માન લીએ એના એના માટે એ વિદ્યાના કહેવાથી છે નહીં વિદ્યા, પણ એ વિદ્યા સંબંધીના કથનથી માન લીએ, અથવા અનુકૂળતાઓ લીએ, અથવા કાંઈ પણ ઉપાર્જન કરે કોઈ પણ જાતના પૈસા કે ગમે તે ચીજ, એ કદી બનતું નથી. હા, ખરેખર તો એમ છે. બીજું પ્રશ્ન, તીવ્રપણે સાતાની ભાવના શરીરની દેહાત્મ બુદ્ધિ તીવ્ર થવાનું એ કારણ છે. દેહમાં આત્મબુદ્ધિ વધારે તીવ્ર થાય છે તો અસાતા પણ તીવ્ર જ બંધાય છે. શિયાળામાં સારા સારા પાક ખાઉં, શરીર સારું થાય, શરીરને એવી રીતે કેળવું કે મારી તંદુરસ્તી સારી રહે, એવી રીતે બધા જ પ્રકારના જે દેહને વધારે તંદુરસ્ત રાખવાના, દેહને વધારે સારા રાખવાના, એના માટેના કારણો બધું વિચારે, તીવ્ર રસ્તી એ બધા જ અનેક પ્રકારના ભયંકર રોગો થવાના કર્મબંધનના કારણ થાય છે. હા, શાતા વેદનીને ટાળવા માટેના તીવ્ર પરિણામ, જલ્દી દવા લાવો, સારામાં સારી દવા લાવો, સારામાં સારા ડાક્ટરને બોલાવો, મારો રોગ જલ્દી મટાડો, મારી પીડા જલ્દી મટાડો, એ બધા પ્રકાર નવી અસાતાને બાંધવાના છે. સાતા અને અસાતા પ્રત્યેના જે જીવના તીવ્ર પરિણામો તે અસાતા વેદનીનું કારણ છે, એનાથી અસાતા વેદની બંધાય છે. બીજો પ્રશ્ન, પરમાત્મા સ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે, સિદ્ધ અને સંસારી જીવ સરખા છે, ત્યારે સિદ્ધની સ્તુતિ કરતાં કાંઈ બાદ છે કે કેમ, એ પ્રકારનો પ્રશ્ન છે. જીવના સામાન્ય સ્વરૂપ ઉપરનો આ પ્રયોજનભૂત, એટલે તો કહ્યું છે કે તમારા બંને પ્રશ્નો છે એ પ્રયોજનભૂત છે, મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે, હિતકારી છે એટલે પ્રયોજનભૂત છે એ વાત દે છે. પરમાત્મા સ્વરૂપ પ્રથમ વિચારવા યોગ્ય છે. પહેલાં તો પરમાત્મા સ્વરૂપ એટલે શું એ પહેલાં વિચારવા યોગ્ય છે. અહીંથી ઉત્તર શરૂ છે, પ્રશ્ન તો પૂરો થઈ ગયો, પ્રશ્ન ચિહ્ન છે ત્યાંથી. ઉત્તરમાં એમ કહે છે કે પરમાત્મા સ્વરૂપ છે તે પ્રથમ વિચારવા યોગ્ય છે, અને વ્યાપકપણે પરમાત્મા સ્વરૂપ સર્વત્ર છે કે કેમ તે વાત પણ વિચારવા યોગ્ય છે. કારણ કે સ્વરૂપનો જ્યાં વિષય આવે ત્યારે એ સિદ્ધાંત બોધના વિભાગમાં જાય છે, અને જ્યારે સિદ્ધાંત બોધના વિભાગમાં જાય છે ત્યારે વેદાંતની એક પ્રચલિત માન્યતા છે કે પરમાત્મા છે તે વ્યાપક રૂપે સર્વત્ર છે. ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ, નાનપણથી સંસ્કારમાં નાખી દઈએ, બધે ભગવાન છે, બધે ભગવાન છે, એક જ ભગવાન બધે વસેલો છે. આ બધા એના અંશો દેખાય છે, બધા ભગવાનના જ અંશો છે એમ કરીને. સૂર્યના પ્રતિબિંબનો, સૂર્યનું પ્રતિબિંબ અનેક વાસણોમાં ભરેલા પાણીમાં બધા સૂર્ય દેખાય, અને એમાંથી પાછા કિરણો નીકળે, રિફ્લેક્શન જેને કહે છે. શું એના જેવો એક પરમાત્મા સર્વત્ર વ્યાપક છે, અને બધા જે જીવાત્માઓ જુદા જુદા દેહમાં દેખાય છે એમાં એનું પ્રતિબિંબ પડેલું છે, અને એમાં બધા એના જ અંશો રહેલા છે એમ કરીને એ લોકો એનું લોજિક આપે છે. એ રીતે કલ્પના ચાલી છે. તો કે છે એ વાત પણ વિચારવા યોગ્ય છે. ત્યારે સ્વરૂપ વિચારવાનું છે, ત્યારે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી એ ચારે પડખેથી એનું પરિજ્ઞાન કરવું જોઈએ. સિદ્ધ અને સંસારી જીવો એ સમ સત્તાવાન સ્વરૂપે છે, એ નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે તે યથાર્થ છે. શું કહે છે? જ્ઞાની પુરુષોએ સ્વાનુભવથી એવો નિશ્ચય કર્યો છે કે સિદ્ધ અને સંસારી જીવો, સિદ્ધ જીવો અને સંસારી જીવો બેમાં બહુ વચન લીધા, જો એક હોય તો એક વચન લેવાય, આ વાક્ય રચનામાં શબ્દોમાં જ બહુવચનનો પ્રયોગ કર્યો છે. સિદ્ધ જીવો અને સંસારી જીવો, સિદ્ધ અને સંસારી જીવોમાં બેમાં બહુવચન લીધું, સિદ્ધ જીવો અને સંસારી જીવો એ સમ સત્તાવાન સ્વરૂપે છે. સ્વરૂપે કરીને એમની હૈયાતિ, એમનું સ્વરૂપ સમ એટલે સરખું છે, એક જાતિનું છે, એમાં કોઈ અંતર નથી, બધા એક સરખા જાતિએ એક જ પ્રકારના દ્રવ્યો છે એવો નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે, અનુભવી પુરુષોએ કર્યો છે. જ્ઞાની એટલે અનુભવી પુરુષોએ કર્યો છે તે યથાર્થ છે, તે વાતમાં કાંઈ ફેર નથી, યથાર્થ છે. તથાપિ ભેદ એટલો છે કે હવે એની અંદર વિશેષ જાણવા યોગ્ય, ભેદ એટલે અંદરની વાત, એને ભેદ કહેવામાં આવે છે કે આ જરા અંદરની વાત છે. તેમાં અંદરની વાત એવી છે કે સિદ્ધને વિશે તે સત્તા પ્રગટપણે છે, અને જેવું મૂળ સ્વરૂપ છે, સત્તાએ કરીને જેવું મૂળ સ્વરૂપ છે તેવું સિદ્ધ પરમાત્માને વિશે પ્રગટ થઈ, અને સંસારી જીવને વિશે તે સત્તા સત્તાપણે છે, પ્રગટ થયેલી નથી, એવું સ્વરૂપ પ્રગટ નથી થતું. જેમ દીવાને વિશે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિશે અગ્નિ સત્તાપણે છે, અથવા પણ આગળ શબ્દ વાપરે છે, શક્તિ પણ સત્તાપણે છે અને શક્તિપણે છે, શક્તિપણે ભેદ છે, વ્યક્તિપણે અને શક્તિપણેમાં ભેદ છે, નીચે લઈએ છે, સત્તાપણે છે તે પ્રકારે, એટલે કે દીવાને વિશે અને ચકમકને વિશે જે અગ્નિ છે તે અગ્નિપણે અગ્નિની જાતિએ સરખા છે, અગ્નિપણે સમ છે એટલે અગ્નિની જાતિએ સરખા છે, વ્યક્તિપણે એટલે પ્રગટતા અને શક્તિપણે તેમાં ભેદ છે. શક્તિ વ્યક્તિનો ભેદ છે, અવસ્થા ભેદ છે. એકની અવસ્થા શક્તિ રૂપે, એકની અવસ્થા વ્યક્તિ રૂપે. બંનેમાં સત્તા છે અગ્નિની. એ સત્તા એટલે હોવાપણું છે. શું હોવાપણું? સરખું છે, જાતિપણે હોવાપણું સરખું છે, પણ સિદ્ધમાં વ્યક્તિ છે, સંસારીમાં શક્તિ છે, પણ વ્યક્તિ નથી. આ ફેર છે. પણ વસ્તુની જાતિપણે ભેદ નથી. જો જાતિ લીધી અહીંયા, શક્તિ વ્યક્તિમાં ફેર છે પણ જાતિમાં ફેર નથી. ભેદ એટલે ફેર નથી. તે પ્રકારે સિદ્ધના જીવને વિશે જે ચેતન સત્તા છે તે જ જાતિની સૌ સંસારી જીવને વિશે છે. આમ લેવું છે. જે સિદ્ધ પરમાત્મામાં જે ચેતન સત્તા છે તેવી જ તે જ જાતિની ચેતન સત્તા સંસારી જીવને વિશે છે. એ જ જાતિની ચેતન સત્તા છે. રંચ માત્ર એમાં ફેર નથી એમ લેવું. યોગેન્દ્ર દેવ કે છે યોગસારમાં કે એ સિદ્ધ પદમાં અને પોતાના આત્મામાં રંચ માત્ર ફેર માને એના જેવું કોઈ મોટું પાપ બીજું નથી. મિથ્યાત્મક પાપ છે ને, એટલે એના જેવું કોઈ બીજું મોટું પાપ નથી એમ લે છે. તે પાપને ઉપસાવ્યું છે ને. ભેદ માત્ર પ્રગટ અપ્રગટપણાનો છે. જે કાંઈ તફાવત છે તે શક્તિની વ્યક્તિ થઈ છે અને શક્તિની વ્યક્તિ નથી થઈ, આટલો તફાવત છે. શું જેને તે ચેતન સત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાનો હેતુ પ્રગટ સત્તા જેને વિશે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે. જો આમ લીધું પછી શું સિદ્ધાંતને અધ્યાત્મમાં ઉતાર્યો. હવે પહેલાં તો સિદ્ધાંતિક વાત લીધી કે સિદ્ધાંતિક દ્રષ્ટિએ આ શક્તિ વ્યક્તિનો ફેર છે, તે ફેર છે, આ વસ્તુ સ્થિતિ છે સિદ્ધાંતિક રીતે ત્રણેય કાળે. હવે એ બંને જાણવાનો પરમાર્થ શું? અહીંથી અધ્યાત્મ અથવા બોધ લેવો છે. સિદ્ધાંત અને સિદ્ધાંત બોધ એમ કેમ છે કે આનાથી ઉપદેશ શું લેવો છે? તો એ કહે છે કે જેને તે સત્તા પ્રગટ નથી એવા સંસારી જીવને આ બોધ ગ્રહણ કરવા માટે તે સત્તા પ્રગટાવવાનો હેતુ સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ પ્રગટ કરવાનું કારણરૂપ પ્રગટ સત્તા જેને વિશે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ. અહીં સિદ્ધ ન કીધો પણ સિદ્ધ ભગવંતનું સ્વરૂપ એમ કહ્યું. જો બહુમાન વાપર્યું અહીંયા, કેમ કે ઉપદેશ લેવો છે ને, બહુમાન કરવું છે. તો માત્ર સિદ્ધની સત્તાને લીધે સિદ્ધ ભગવંતનું જે સ્વરૂપ છે તે સંસારી જીવે વિચારવા યોગ્ય છે, સમજણ કરવા યોગ્ય છે, સમજીને તેનું ધ્યાન કરવા યોગ્ય છે, તેમાં એકાગ્ર થવા યોગ્ય છે અને તેમના ગુણોની પ્રશંસા કરવા યોગ્ય છે. એ સ્તુતિ કરવી, એમના ગુણોની પ્રશંસા કરવા યોગ્ય છે. કેમ કે તેથી આત્માને નિજ સ્વરૂપનો વિચાર, નિજ સ્વરૂપનું ધ્યાન અને નિજ સ્વરૂપની સ્તુતિ કરવાનો પ્રકાર ઉત્પન્ન થાય છે કે જે સંસારી જીવને કર્તવ્ય છે. આમ લીધું, અનુસંધાન લીધું. બીજા સિદ્ધ પદ ઉપરથી પોતાના નિજ સદ્ધ સિદ્ધ પદ ઉપર આવ્યા એટલે બીજાનું સિદ્ધ પદ ને મારું સિદ્ધ પદ જાતિએ એક છે પણ વ્યક્તિએ એક નથી. બેની વ્યક્તિ જુદી જુદી છે એમ કહેવું છે. તો એનો એનો ઉપકાર શું એ જાણવાનો કે જો એમનું સ્વરૂપ જણાય તો એને પોતાનું સ્વરૂપ પણ જણાય, પોતાનું સ્વરૂપ જણાય તો પોતાનું ધ્યાન થાય, પોતાનો મહિમા આવે, પોતાનું ધ્યાન થાય અને એ જીવે કરવા યોગ્ય છે. એ કર્તવ્ય લીધું સંસારી જીવનું, એ કર્તવ્ય છે. સિદ્ધ સ્વરૂપ જેવું આત્મ સ્વરૂપ છે એવું વિચારીને કઈ પ્રકાર કેવા પ્રકારે, કે સિદ્ધ સ્વરૂપ જેવું આત્મસ્વરૂપ છે એનું વિચારીને, અને આ આત્માને વિશે તેનું વર્તમાન અપ્રગટપણું છે તેનો અભાવ કરવા માટે તે સિદ્ધ સ્વરૂપનો વિચાર ધ્યાન તથા સ્તુતિ ઘટે છે એ પ્રકારે જાણી સિદ્ધની સ્તુતિ કરતા કાંઈ બાજે જણાતો નથી. એની સ્તુતિ કરવી કે નહીં, સિદ્ધની સ્તુતિ કરવી કે ન કરવી, તો કે કરવી, પણ આ પ્રકારે કરવી કે પોતાનું સિદ્ધ પદ પ્રગટ થાય એવી રીતે અધ્યાત્મ ઉતાર્યો છે. વિશેષ લેશો કાલે આપણે.